दस लक्षणी पावन अवसर पर आज छठो दिवस उत्तम संयम धर्मनी आराधना नो दिवस है। संयम हृदय से तो अर्थ करी दीदो से सम्यक प्रकारे मर्यादा में अपनी वृत्ति क्या सुधी दौड़ी सके से? कोई मर्यादा रहती नहीं। अहीं बैठा पण क्या क्या घूम्या आवे छे। खरेखर तो विचार घणी वार एम थाय आटलू घूम्या आवे ने तो थाक नहीं लागतो एने के आटलू घूमीने पण मारा हाथ में शुं आव्युं छे। तृष्णा सिवाय आकुलता सिवाय मारा हाथ में शुं आव्युं छे। तो पणतीनी सहजपणे अरे पणतीने एवो रुचिकर विषय आपे के ए पणती बीजे जाए ज नहीं। कळस आव्यो तो आमां रसिक जनों ने रुचि करे वो खड़स आयो था आने पहला तो रुचि ने शु जो गमतो विषय कोई बाड़क रड़तु होने शू जो गमतु गमे आप दे तमते ए एकदम चूप थी जाए तो पणती ने शू गमे रुचिकर रसमय ए विषय तो सुख सुधात्मा जो सुख भंडार से विषय पणती ने आपसो ए पणती त्या स्थिर थया वगर रहेशे नहीं। तो आजना ये संयमना दिवसे अने हवे जे विचार करिए संयम तप त्याग ए देवपर्याय में केटला हशे आमांथी उपवास तो करी सके बहु इजीली अने तो काई केटलाय वर्षे होय त्याग केटलानो करी सके अने तो जेटलो करवो एटलो करे ने न्या कोई मर्यादा नथी ने। मुनिराज ने केटलो आरदन आपी सके न आपी सके एने शू वांधो छे शू तकलीफ शू छे एने गमे त्या गमे करी से विक्रिया करीने जीवन में ए रीते विचार आवे छे के आ मनुष्य पर्यायनी महत्ता सेमा छे। साधनानी प्रगटता ने पूर्णता ए मनुष्य जीवन नी सार्थकता छे। शुरुआत तो चारे गति में थई सके पण एनी पूर्णता थाय ए मात्र सेमा थवानी छे। अनुकूलताना ढगला वच्चे पण ए देव पर्याय में पण साधनानी पूर्णता थई सकती नथी। अने आपणा जीवननी अंदर ए बायमां प्रतिकूलता होय अल्प तो पण शुं थई सके छे पूर्णता केम थई सके? प्रतिकूलता वखते पूर्णता केम थाय अने अनुकूलता वखते केम न थाय? अरे प्रतिकूलता वखते पण तू तारो उपयोग बदलावी सकेस माटे पूर्णता थाय छे। तो तारी पासे अवकाश छे तू अनुकूल प्रतिकूलता समक्ष न जोतो अने तू तारी साधनानी ए पूर्णता थई सके छे ए माटे तो ए संयम। अने संयम में आपणे बे प्रकार आया था एक इंद्रिय संयम अने एक प्राणी संयम। प्राणी फरीथी जे आपणने क्षमा में जे आया था एज बधा प्रकार आमां लीधा छे। क्षमा मां जेम करुणा हती एम अहीं पण कोई जीवनी हिंसा न थाय एवुं एक संयम। अने एना माटे जीव क्या क्या होय ए तो ओळखवा पड़शे के नहीं? अने तो पछी एना प्रत्येनी आपणने हिंसाना परिणामथी रहित आपणने संयम थाय। एटले हिंसानी मर्यादा हिंसा जरा पण न थाय। अने एवी ज रीते शुं छे इंद्रिय संयम ओलो प्राणी संयम अहीं इंद्रिय संयम क्या सुधी दौड़ी सके छे? एमां पांच इंद्रिय अने मन बधुं आव्युं हतुं ने एम कोई ने कोई इंद्रिय विषयनी आपणने तृष्णा होय छे तो एमां एकाकार थईने संयमनो विरोधी कोण छे? प्रमाद। प्रमादने वश थईने इंद्रियोना विषयोमां जोड़ाई जईए छे पण अतिंद्रिय आत्मा तरफ आपणी पणती जती नथी। पुरुषार्थ करशो तो शुं थशे? जे पणती सुखने माटे इंद्रिय विषय तरफ जाय छे एज पणती त्यांथी पाछी वळीने ए स्वभाव तरफ जाय। स्वभाव तरफ वळेली पणतीमां आनंद प्रगट न थाय ए क्यारे संभव नथी। कारण के पोते संयम केवो छे? आनंदथी भरेलो। साकर कोई मोढामां मूके अने कदाच एने गळपण लागे तो शुं? आखू के तमने केम खबर पड़े? तमने कदाच लाग्यू हशे बीजाने न लागे। कदाच तमने लाग्यू हशे एनी नानत पण बीजाने एक स्वभाव शुं छे जो ख्याल में आवशे ने તો સ્વભાવની સાચી આપણને શોધ શરૂ થઈ જશે. પણ સ્વભાવમય તત્વ હું શું છું, જેને હું ગોતું છું એનાથી જ હું ભરેલો છું. શેને હું શોધું છું? સુખને ગોતું છું, જ્ઞાનને શોધું છું, અકસાય શાંતિ વિતરાગતાને ગોતું છું. એ બધું જ ક્યાં ભરેલું છે, ક્યારે ભરેલું છે, કેટલું ભરેલું છે, ક્યારે મળે એવું છે, ક્યાં મળે એવું છે, ક્યારે મળે એવું છે, કેટલું મળે એવું છે, જે પ્રશ્ન એને લાગુ પડતા જ નથી. જ્યારે ઓલામાં આવતું ને, રાજા બહુ ખુશ થઈ જાય તો શું સૌથી શું કહે, માગ માગ જે માગ તે. એમ સ્વભાવ ભરેલો છો, જ્યારે માગીશ, જ્યાં માગીશ, જેટલું માગીશ તને મળ્યા વગર રહેશે નહીં. તો કમસે કમ હવે પ્રમાદ છોડીને સુખ માટેનું તારી પ્રયત્નની દિશા તું હવે બદલાવી નાખજે. એ આપણને અહીંયા સંયમ ધર્મ એ કહે છે, અને મુનિરાજને તો ઉત્કૃષ્ટ ઉત્તમ સંયમ ધર્મ એમને પ્રાપ્ત થયો છે કે જીવને દુઃખી જોઈને તેની હિંસાદીથી પાપથી બચવા માટેની પણ તેને મર્યાદામાં કરે છે, તેને સંયમ ધર્મ કહેવામાં આવે છે. અહીંયા આપણે પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં કઈ ગાથા ચાલી અત્યારના 23, 24 અને 25, 3 ચાલી, એમાં કેટલા દ્રષ્ટાંત આવ્યા? 2 આવ્યા. હજી કેટલા આવવાના છે? હજી આવવાના છે, હજી 2 દ્રષ્ટાંત આવશે. એક જ ટીકામાં 4 દ્રષ્ટાંત છે. પહેલો દ્રષ્ટાંત શેનો આવ્યો? સ્ફટિક મણી. એમાં પહેલો શું છે, થોડા શબ્દો જોઈ લેવા છે, તો એને સાથે અર્થ લઈ શકાશે. 23, 24, 25 ગાથામાં પાનું 59 નંબરનું છે ટીકા, જે છે 59 પાનું. એકી સાથે અનેક પ્રકારના બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી. અહીંયા સુધી કોની વાત આવી? એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિ એની અતિ નિકટતા, બહારના 9 કર્મ અને દ્રવ્ય કર્મ, જેને બીજી ભાષામાં 14મી ગાથામાં શું શબ્દ વાપરો તો, અબદ્ધ સ્પષ્ટ. દ્રવ્ય કર્મથી બંધાયેલ નથી અને 9 કર્મથી સ્પર્શાયેલ નથી. એમ અહીંયા પણ મુખ્ય નિયમ રૂપસે તો દ્રવ્ય કર્મનો ઉદય છે, પણ સાથે 9 કર્મ. તો કેવા શબ્દો પડ્યા છે? એકી સાથે. એકી સાથે એટલે એક જ કર્મનો ઉદય હોય ને હંમેશા, તો અરે બધા કર્મોમાં પણ પ્રકૃતિ કેટલી બધી, તો 148 એટલે એમાં બધી તો ન હોય, તીર્થંકર પ્રકૃતિ, પણ જેટલી મેક્ઝિમમ 126 કહ્યું. તો એકી સાથે અનેક પ્રકારની બંધન, એમાં 9 કર્મ પણ લઈ લ્યો જેટલા ભાઈના, અને એ રીતે દ્રવ્ય કર્મનો, અને શબ્દ શું વાપરો છે, બંધનને ઉપાધિ. ફરીથી શબ્દો કઈ આમ મેચિંગ લાગે છે, કઈ બંધનની ઉપાધિ શું લાગે, કઈ શું બહુ, અરે બંધન ઉપાધિ લાગતી હોય તો હજી હાથમાં પહેરવું છે ને, ગળામાં પહેરવું છે ને, અહીંયા પહેરવું, કેટલા પહેર્યા છે આપણે. બંધન બંધન રૂપે નથી લાગતું, ઉપાધિ રૂપ નથી લાગતું. ખરેખર કરીએ બંધનને એવી રીતે સ્વીકારી લીધું જાણે મારો સ્વભાવ હોય એવું. મૂળ સ્વભાવ, મુક્ત સ્વરૂપ સ્વભાવને એવા ભૂલી ગયા છે કે બંધનને સ્વભાવ રૂપે માની બેઠા. કમસે કમ આ શબ્દ ઉપરથી ભાવ તો ખ્યાલ આવી શકે કે નહીં? આચાર્યદેવ બંધનને શું કહે છે? ઉપાધિ કહે છે. અને અહીંયા કે બંધની તો મારું શું છે, સહજ હોય ને બધાને છે, મને છે. અરે તને બધામાં કોણ દેખાણા, તને કોણ દેખાણા બધામાં? સંસારી દેખાણા, સિદ્ધ ન દેખાણા તને, મુક્ત એવા પરમાત્મા ન દેખાણા તને? અરે કમસે કમ મુક્ત સ્વભાવ તરફ પહોંચવા પહેલા મુક્ત પ્રગટ પરમાત્માને તો ઓળખજે. ક્યાં પહોંચવું છે? મુક્ત સ્વભાવ સુધી પહોંચવું છે, એ પહેલા કમસે કમ મુક્ત થયેલા એને તો ઓળખજે. જ્યાં બંધન છે ત્યાં ઉપાધિ છે, અને નિર્બંધ પનામાં સમાધિ છે. પણ કેટલી પણ ત્યાં બદલાવવું પડશે, આપણું માઇન્ડસેટ આખું બદલાવવું પડશે. બદલાવવું જ પડશે. તારે જો બદલવું હોય તો, તારે કંઈક અપૂર્વતા કરવી હોય, તારે કંઈક દુઃખમાંથી સુખમાં આવવું હોય, અજ્ઞાનતાનમાંથી જ્ઞાન ભાવમાં જો તારે આવવું હોય તો તારે આ કરવું પડશે. કે ઉપાધિને અતિ નિકટતાથી, હવે એની સાથે શું થયું, એના નિમિત્તે એના નિકટપણાથી એટલે એમાં જોડાતા, એના સંબંધ કરતા, ઓલું કર્મનું અને નો કર્મની બંધની ઉપાધિ એક ક્ષેત્ર. હવે એમાં આપણે શું કર્યું, નિકટ એટલે અહીંયા શું કીધું, જોડાણા. નિકટતા એટલે એક ક્ષેત્ર આવતા સંબંધ નહીં, જોડાણા. કારણ કે આપણે કેવા છીએ, બહુ ડાયા છીએ ને, સ્વભાવ કરતા પહેલા અહીંયા જોડાઈ જાય. અહીંયા કે જોડાણથી શું ફળ આવ્યું, વેગપૂર્વક વેતા અસ્વભાવ ભાવના સંયોગ હશે. આ પર્યાયમાં આવ્યું, ઓલું ક્ષેત્ર નહીં હતું, આ શેમાં આવ્યું, ઓલાના સંઘમાં જોડાતા, દ્રવ્ય કર્મ અને નવ કર્મના સંઘમાં જોડાતા. કેવા શબ્દ ફરીથી, વેગપૂર્વક. વેગપૂર્વક એટલે બહુ સ્પીડી હશે ને, સ્પીડી જ હોય ને, વેગ એટલે સ્પીડ જ કહેવાય ને, વેગ એટલે સ્પીડ છે. એટલે એક સમય સમય, હર સમય, એક પછી એક, એમાં જેમ કહે ને, હવે તો બધું નહીં, પેલા રેટિયો કાંતતા ને એવું બધું સ્કૂલમાં શીખડાવતા એવું નહીં કર્યું ને, અહીંયા તો એમાં તકલી આવતી હતી, એવું બધું સાંભળ્યું છે ને, એવું જોયું પણ નથી. તકલી હોય, રેટિયો હોય, બધું ત્યાં હતું ને. તો એક શું કહેવાય, પૂણી. પૂણી પૂરી થાય તો શું કરીએ, બીજી. એમ અહીંયા શું કર્યું છે, અનાદિનું એક કર્યું છે, એનું નામ વેગપૂર્વક વેતા. અને આવો શબ્દ એક 74 ગાથામાં પણ છે, આવેશ અને આવેગ. વેગ એક શબ્દ શું હોય છે, એકદમ ઓવર સ્પીડિંગ છે ને, વેગ બહુ સ્પીડી, એનો અર્થ શું, એનો અર્થ શું, એટલી એમાં ગતિ હોય છે કે ત્યાં જ્ઞાનનો વિવેક છૂટી જાય. તો બહુ વેગમાં ટ્રેન જતી હોય ને, અથવા ત્યારે જોજો 12માં શું છે, એટલું સ્પીડથી કોણ જાય છે, બધા મકાનો એટલા બધા સ્પીડી જાય છે કે આપણને શું કોણ નથી. અરે ભાઈ, એ તો ન્યા પેડા છે, તું વેગે જા છો. તો એ જ્ઞાનમાં વિષય નથી બનતા એ રીતે, જે રૂપે છે અહીંયા કસાયના વેગમાં એવા આપણે જઈએ છીએ કે યથાર્થ વસ્તુ સ્વરૂપ લક્ષમાં આપણને આવતું નથી. હર સમયની વાત છે, વેગે વેતા અહીંયા બેઠા બેઠા પણ વેગે વિકલ્પ ક્યાંય દોડી જાય છે. વેગે વેતા પછી કોણ શબ્દ વાપરો છે, અસ્વભાવ ભાવ. ઓલા ઉપાધિ ભાવો હતા, આ કેવા આપ્યા, અસ્વભાવ, જે મારો મૂળ સ્વભાવ નથી. અને જો મારો મૂળ સ્વભાવ હોત તો ક્યારેય આકુળતામય ન હોત. મને આકુળતા, દુઃખ, અણગમો નથી લાગતું, એ સૂચવે છે આ મારો મૂળ સ્વભાવ ભાવ નથી. કોઈને પણ એનો સ્વભાવ ક્યારે વિપરીત ન હોય, એનો સ્વીકારતા નથી, એટલે પર્યાયમાં વિપરીત ભાવ થાય, જુદી વાત છે. તો વેગપૂર્વક વેતા, વેતા વેતા એટલે ધારા પ્રવાહ ચાલુ જ છે, ઉર્ધ્વ પ્રવાહ ચાલુ જ છે, એવા અસ્વભાવ ભાવોના સંયોગ વર્ષે. સંયોગ એટલે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા, અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જીવ, અનેક પ્રકારના વર્ણવાળા. હવે દ્રષ્ટાંત અહીંયા આવ્યો, અહીંયા સંયોગ હશે. અપ્રતિબુદ્ધ કેવો છે, કેવો છે, નહીં ને, કેવો છે એનો જવાબ પછી આગળ શું છે, પોતાથી જ વિમોહિત છે. આગળ પછી બધા વિશેષણ આવશે, ત્રણ વિશેષણ આવશે. અપ્રતિબુદ્ધ જીવ, અને પછી બે લાઈન છોડીને વાંચવાનું, પોતે પોતાથી જ વિમોહિત છે. આવ્યો તો આવો કઈ શબ્દ, 11મી ગાથામાં શું આવ્યો તો શબ્દ, વ્યવહારથી વિમોહિત છે. વ્યામોહ, વિમોહિત છે ને, એમ અહીંયા વ્યવહાર, અહીંયા વિમોહિત થઈ ગયો, મોહિત થઈ ગયો. અને મોહના તીવ્રતામાં જ્ઞાનનો વિવેક છૂટી ગયો. અહીંયા મોહની અધિકતા થઈ તો જ્ઞાનનો વિવેક છૂટી ગયો છે. એવો કોણ થયો છે, અપ્રતિબુદ્ધ અજ્ઞાની આપણી જે. અને એટલા માટે ગુરુદેવ યાદ લીધું હતું ને, આ સમય સરખો ના માટે છે, મુનિરાજ માટેનું છે, પંચમ ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ કોના માટેનું, તું અપ્રતિબુદ્ધ હો તો એના માટે છે. હો તું માની લે, તું કહીને એવું માને છે. અજ્ઞાનીને સમજાવવા માટે આગળ શબ્દ પણ આવશે. તો એ રીતે હવે આપણે કોના જીવા છીએ, આ પહેલું દ્રષ્ટાંત. એવો અપ્રતિજી બુદ્ધ જીવ કેવો છે, અનેક પ્રકારના વર્ણના આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. આ દ્રષ્ટાંત આપ્યું. કેવું છે? સ્ફટિક પાષાણ. થોડોક શબ્દ તો યાદ આવી ગયો ને, ઓલામાં હતો એવો જેવો. આમાં કેમ આવું પાષાણ શબ્દ વાપરતા હશે? ઓલામાં શું શબ્દ હતો? સુવર્ણ પાષાણ. અહીંયા શબ્દ શું વાપરો? સ્ફટિક પાષાણ. આચાર્યદેવ આવો શબ્દ કેમ વાપરતા હશે? હ, પથરા છે કે મોટા કિંમતી છે? કિંમતી છે મોટા. આપણે પથરા હોય તો ક્યાં રાખીએ? ક્યાં રાખીએ? આમ નહીં, ક્યાં રાખીએ? પથરા તિજોરીમાં રાખીએ? પથરા ક્યાં રાખીએ? રાખીએ જ નહીં. તો અહીંયા આચાર્યદેવ પાષાણ કહે છે. હવે આપણે જોવું, એને પાષાણ લાગે છે કે શું કિંમતી દાખે છે? અરે અંતે પથ્થર નથી તો બીજું શું છે? હીરો જોતો પણ એ કોલસો નથી તો બીજું શું છે? દ્રષ્ટિ બદલાવશું ને તો બહુ જ સરળ છે, પણ પોતાની દ્રષ્ટિ છોડવી નથી ને જ્ઞાનીની દ્રષ્ટિએથી જોવું નથી. ફેર શું પડે છે? માં ગુજરાતી મને માટે શું કહે? મારો કક્કો. એવું બધું સાંભળ્યું કે ન સાંભળ્યું? અથવા બીજું હોય, માજન મા બાપ સાચા પણ મારી ખીલી ના ખસે. એમ અહીંયા કામ નહીં થાય, તારે તારો અભિપ્રાય બદલાવવો પડશે. તો ફરીથી કેવું છે? અનેક પ્રકારના વર્ણ રંગવાળા કોણ છે? આશ્રય. એટલે આશ્રય નીચે અર્થ તો લખ્યો છે. એ ગમે એ તમે ફૂલ લ્યો, સામાન્યપણે કપડા લ્યો, ગમે તે પ્રકારે રંગબેરંગી વસ્તુ લેવાની એ છે ને. અનેક પ્રકારના રંગવાળા લીધા, એની સામે પરિણામમાં કેવા લીધા હતા? કેવા લીધા હતા? અનેક પ્રકારની બંધ પર્યાયમાં અનેક પ્રકારના શુભાશુભ ભાવ થાય છે ને. તો સામે દ્રષ્ટાંતમાં પણ કેવા લીધા છે? અનેક પ્રકારના રંગબેરંગી કોઈ પણ પદાર્થ લ્યો, ફૂલ લ્યો, કપડાં લ્યો, વાસ એટલે કાગળ લ્યો, ગમે તે પ્રકાર. તો અનેક પ્રકારના વર્ણના આશ્રયની નિકટતાથી એટલે એની નજમાં, એ બધા વચ્ચે. આશ્રય એટલે એની વચ્ચે, જેમ વસ્તુ હોય એની અંદર પાણી કે દૂધ કે ભર્યો ને, એમ અહીંયા વસ્તુ લ્યો, એની વચ્ચે કોણ મૂક્યો છે? સ્ફટિક મણી. અને ઓલે વસ્તુ કેવી છે? વસ્તુઓ કેવી છે? ઘણી રંગવાળી છે. તો સ્ફટિક મણી કેવો દેખાશે? રંગવાળો જ દેખાય ને? દેખાય ને, છે એટલે દેખાય પાછો. ના ના, એટલે છે એટલે દેખાશે ને. બસ આ આખી શું પડવાની છે? નજરનો ફરક. આપણને એ સ્ફટિક મણી કેવો દેખાવાનો છે? સ્ફટિક પાષાણ. ફરીથી શબ્દ બદલાવશે ને, સ્ફટિક. સાવ આવું સાવ. આચાર્યદેવ તમે તો બધું છોડીને બેઠા છો, પણ અમને અહીંયા તો ક્યાં રહેવું છે? અમારે તો સંસાર. હા, વેરી ગુડ. સંસારમાં રહેવું છે, રહેતા હતા, અને હજી અમારે જીવનમાં બહુ જ તત્વ એવું ઘૂંટવું કે ભાવ બદલાય નહીં, પહેલાં તો શબ્દો બદલાઈ જાય, વિકલ્પ બદલાઈ જાય, અને પુરુષાર્થ કરશું તો ભાવ બદલાઈ જશે, દશા બદલાઈ જશે. અરે અનાદિ કાળથી એ જ સંયોગ દ્રષ્ટિથી મેં જોયું, રંગબેરંગી પદાર્થોથી જોયું, તો સ્ફટિક મણી પણ કેવો દેખાણો? રંગબેરંગી. સ્ફટિક મણીના નિર્મળ સ્વભાવથી હું જોઈશ તો બધા વચ્ચે, રંગબેરંગી પદાર્થ વચ્ચે પણ મને એની નિર્મળતા દેખાશે. અને આ નિર્મળતા ફરીથી કાલ તો લીધું તું, શું લીધું તું? બધા સંયોગ વચ્ચે સંયોગ અસંયોગી તત્વ ગોતી કાઢજે, વિભાવ વચ્ચે સ્વભાવ ભાવ ગોતી કાઢજે, ભેદ વચ્ચે અભેદ તત્વ ગોતી કાઢજે. આ આખો પુરુષાર્થ આપણને તો એ સ્ફટિક પાષાણ જેવો છે. હવે આવો આપણે અજ્ઞાન દશામાં દેતા હવે કહે છે કેવું છે? આપણે આપણા માટે અપ્રતિબુદ્ધ માટે ત્રણ વાત લેશે. પહેલું, અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે. કોની આ વાત લીધી? આપણી. શું વાત લીધી? ભેદ કરવાનું સામર્થ્ય છૂટી ગયું છે. એ જેમ આગળ આવ્યું તો આપણે દ્રષ્ટાંત 11મી ગાથામાં, કાદવની મલિનતા અને પાણીની નિર્મળતા એ ભેદ જોવાની આપણી શક્તિ જ. એમ અહીંયા અસ્વભાવ ભાવ સ્વભાવ જ્યાં પોતાના ધ્યાનમાં નથી તો એની ભેદજ્ઞાન રૂપી જ્યોતિ શું થઈ ગઈ છે? અસ્ત થઈ ગઈ. ભેદજ્ઞાન કરી જ નથી, કારણ કે જે જેના વિષયમાં એવા એકાકાર થઈ જાય છે કે પદાર્થની ભિન્નતાનો ખ્યાલ આવતો નથી. એક પછી બીજું શું છે? અત્યંત ઈરભૂત સ્વભાવપણાથી. પહેલો શબ્દ શું આવ્યો હતો? પહેલો કેવો આવ્યો હતો? એ અનંત નિકટપણાથી અસ્વભાવ ભાવના પ્રકે એ અનેક પરિણતી વાળા છે, રાગ દ્વેષ મોહ. હવે અહીંયા કેવું છે? ભેદજ્ઞાન જ્યોતિ અસ્ત થઈ ગઈ. અને હવે ત્રીજું કેવું કીધું? મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે. અજ્ઞાન અજ્ઞાન સાથે મોહ પણ, મોહ છે અજ્ઞાન છે ત્યાં આકુરતા છે, ભેદ જ્ઞાન છે ત્યાં વિવેક છે અને ત્યાં આનંદ છે. સામ સામે બધા આચાર્ય દેવ આપણી પરિસ્થિતિનું વર્ણન, અને એવો અપ્રતિભૂત જીવ. થોડો વિષય ગુરુદેવજી આગળ લીધો છે, આપણે આપણા વિષય તરફ હવે આપણે આવી જઈએ. ક્યાં આપણે કઈ ગાથા ચાલતી હતી? એ તો પૂરી થઈ ગઈ ને, હવે બહુ લંબી નથી કરવી ને. હવે સમજાઈ ગયું ને બધું? 12મી ગાથાનું કેટલું પછી લાંબુ? ચાલો એક ફરીથી ખાલી દ્રષ્ટાંત આપણે વાંચશું અને પછી ખાલી સિદ્ધાંત વાંચશું. 12મી ગાથામાં બે સાથે સાથે ચાલે છે, આપણે એમાં ખાલી દ્રષ્ટાંતના શબ્દો પહેલા વાંચશું. તો ક્યાંથી શરૂ કરશું? ટીકામાં 25મું પાનો છે, છેલ્લા દ્રષ્ટાંત, છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન. બરોબર, એ ક્યાંનું આવ્યું? દ્રષ્ટાંત. અને ત્યાં શું થાય છે? ત્યાં શું થાય છે? છેલ્લા પાકથી ઉતરેલું શુદ્ધ સુવર્ણ એટલે શું થઈ ગયું? એ 100 ટચનું પૂર્ણ શુદ્ધ સોનું થઈ ગયું. તો હવે ત્યાં શું નથી અને શું હોય છે, આ બેની વાત હશે ને. અહીંયા તો પેલું આવી ગયું કેવું છે? અશુદ્ધ સોનું હતું, એને અગ્નિનો તાપ દેતા હવે કેવું થઈ ગયું? જેવો સ્વભાવ શુદ્ધ હતો એવો પ્રગટપણે શુદ્ધ થઈ ગયો. તો એમાં શું છૂટ્યું અને હવે શું રહી ગયું એની વાત. તો શું છૂટ્યું? કે પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચમાન અશુદ્ધ સુવર્ણ જ્યાં નથી રહ્યું. શું છે? કારણ કે કેવું થઈ ગયું છે? ઉત્કૃષ્ટ શુદ્ધ થઈ ગયું છે. તો ત્યાં શું નથી? એક વેલું, બે વેલું, ત્રણ આદિ પાકોની પરંપરા ક્યાં સુધીની? 15 વલા સુધીની. અને એવું અશુદ્ધ સુવર્ણ ત્યાં હોતું નથી. આગળ એટલે છે ને, તેનો અનુભવ નથી હોતો એટલે ત્યાં હોતા નથી. શુદ્ધ 100 ટચનું સોનું થઈ ગયું, ત્યાં હવે 2, 3, 4 એવા વલા પણ હોતું નથી. તો શું હોય છે? તો શું હોય છે? કે સૌથી ઉપરની 5મી લાઈન મળે છે શબ્દ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સુવર્ણનો વર્ણ ત્યાં રહી જાય છે. અશુદ્ધ હતું ત્યારે કેવા પ્રકાર હતા? અનેક પ્રકારનું. પણ હવે એકલું શુદ્ધ સુવર્ણ રહ્યું તો એનો રંગ પણ કેવો થઈ જાય છે? એક પીળા રંગ રૂપે જ એ રહી જાય છે. અને આ રીતે કોની વાત આવી? કોની વાત આવી? જે શુદ્ધ સુવર્ણ 100 ટચનું થયું, હવે એમાં અશુદ્ધતા એ રહી નથી પણ એક રૂપતા એમાં રહી ગઈ છે. એની સામે હવે દ્રષ્ટાંત પૂરી ગાથાની પહેલું લાઈન, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં. હવે બીજી વાત, હવે બીજી વાતમાં કોણ અસલે શું? પ્રથમ દ્વિતીય આદિ મળી ગઈ એક લાઈન છોડીને. પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચમાન અશુદ્ધ સુવર્ણ. આ શું આવી ગયું? ઓલામાં શું હતું? આ બધું છૂટી ગયું હતું. અને હવે આ કોની વાત ચાલે છે? એ સોનું નીકળ્યું છે, એનું નામ શું નીકળ્યું? સોનામાંથી નીકળ્યું એનું નામ શું કીધું હતું? સુવર્ણ પાષાણ. એમાંથી શું નીકળ્યું છે? સુવર્ણ. કદાચ અંધ પાષાણ નીકળે તો શું થાય? શું? સોનું ન હોય તો કાંઈ નહીં, પણ અંધ પાષાણ નીકળે તો શું થાય? ખાણમાંથી અંધ પાષાણ નીકળે તો શું થાય? શું થાય? બંધ કરી દે, ખોદવાનું જ, પૈસા માથે પડે. હજી શું નીકળે છે? એ સુવર્ણ પાષાણ નીકળે છે તો મહેનત કરે છે, નહીં તો ખાલી અન્ન પાષાણ નીકળે તો શું મહેનત કરવાની? તો એ ત્યાં શું હોય છે? અશુદ્ધ સુવર્ણ છે તો કેવું છે? પેલું બે વલું જુદા જુદા પ્રકારનું ત્યાં અનેક જાતના પર, તો એ અશુદ્ધ સુવર્ણ છે અને ત્યાં એનો અનુભવ એટલે એવું છે. અને હવે જ્યાં એને અગ્નિ આપે છે તો શું થાય છે? છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવ ત્યાં હોતો નથી. આવી ગયું? જ્યાં શુદ્ધ સુવર્ણ થયું ત્યાં શું થયું? અધુરાશ નથી, પૂર્ણ શુદ્ધતા. અને જ્યાં અધુરાશ છે ત્યાં પૂર્ણ શુદ્ધતા નથી. ત્યાં બધી જુદી જુદી પ્રકારો બે ત્રણ એવા વલાના હોય છે, પણ ત્યાં એ મધ્યમ ભાવ હોય છે, પણ છેલ્લો પાક થયો એટલું શુદ્ધ સુવર્ણ સમાન ત્યાં હોતું નથી. અને તેથી બે જણાએ કરવાનું શું છે? બે જગ્યા છે, જાણેલો પ્રયોજનવાન છે. પણ શું જાણેલા પ્રયોજનમાં ફરક શું પાડ્યો હતો? શું પાડ્યો હતો? એકરૂપ ભાવ જે છે એ જાણેલો પ્રયોજનવાન છે ને? ઓલામાં શુદ્ધ સુવર્ણ સમાન હોત, જાણેલો પ્રયોજન પૂર્ણ એકરૂપ ભાવ છે એ જાણેલો પ્રયોજન પૂર્ણતા. અને જેને હજી મધ્યસ્થ મધ્ય ભાવમાં છે એને કેવું છે? અનેક ભાવો એ જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. અનેક પ્રકારના એક પછી એક શુદ્ધતા વધતી જાય, અશુદ્ધતા ઘટતી જાય એવું અનેકપણું તે કાળે જાણેલો પ્રયોજન. એ રીતે સિદ્ધાંત લઈએ આપણે, જે પુરુષો ઉત્કૃષ્ટ વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, ટીકાની પહેલી લાઈનમાં જ, જે પુરુષો વસ્તુનો ઉત્કૃષ્ટ ભાવ, ઉત્કૃષ્ટ ભાવ એટલે પૂર્ણતા, પરમાત્મ દશા કરે છે એને શું હોય છે? અશુદ્ધ સુવર્ણ સમાન મધ્ય ભાવ તેને અનુભવ હોતો નથી. જે સાધક દશામાં થોડી અધુરાશ છે અને થોડીક શુદ્ધતા છે એવું પૂર્ણ પરમાત્માને હોતું નથી. અને તેથી એમને સુખ થાય છે, શુદ્ધ દ્રવ્યને કેનાર જાણનાર હોવાથી અચલિત અખંડ એક સ્વભાવરૂપ ભાવ એ પ્રગટ કર્યો હોવાથી જે શુદ્ધ નહીં અથવા તો જે શુદ્ધતા પ્રગટ થઈ છે એ જાણેલો પ્રયોજનવાન છે. હવે પૂર્ણતા નો અનુભવ જ કર્યા કરવું છે. હવે એને કંઈક અધુરાશમાં શું હોય, વિપરીતતામાં શું હોય, અધુરાશમાં શું હોય? વિપરીતતામાં સમ્યકપણામાં આવવાનો પુરુષાર્થ હોય છે અને અધુરાશમાં આગળ વધીને પૂર્ણતા થવાનો હોય. તો અહીંયા જ્યાં પૂર્ણતા થઈ ગઈ, હવે તો એમને શું છે? પૂર્ણ શુદ્ધતા શું છે? એ જાણેલો જ પ્રયોજન, જાણવાપણું જ નિરંતર રહ્યા કરે છે. પરંતુ જે પુરુષો, ઓલામાં જે પુરુષો એટલે કોણ હતા? પરમાત્મા. અહીંયા જે પુરુષો એટલે કોણ આવી ગયા? સાધક આત્મા. તો એને શું હોય છે કે એ મધ્યમ અનુત્કૃષ્ટ એટલે વસ્તુનો જે મધ્યમ ભાવ તેને અનુભવે છે. તેને અનુભવે છે એટલે જાણે પણ છે અને જેટલી શુદ્ધતા પ્રગટી છે એનો અનુભવ પણ સાથે રહે. અનુભવમાં જાણવું અને વેદન બે પ્રકાર એમને હોય છે, પણ શું નથી હોતું? એમને ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો. મધ્યમ ભાવનો અનુભવ છે પણ પૂર્ણ પરમાત્મ દશાનો અનુભવ નથી. અને તે શું કરવાનું છે કે એને તે ભૂમિકાના વ્યવહાર નહીં અને એનો વિષય એ તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. પરમાત્માને તે કાળે નહીં, એને તો એક ધારા રહેશે. જ્યારે અહીંયા સાધક દશામાં તે કાળે જે શુદ્ધતા અશુદ્ધતા છે તે જાણેલો શું છે? આ બે વાત કરીને શું સિદ્ધ કર્યું? જાણેલો પ્રયોજનવાન કહીને શું કરવાનું છે? તારી ભૂમિકામાં પૂર્ણતા થઈ તો હવે તારે તો એક ધારા ચાલુ જ રહેવાની, અને અધુરાશ છે ત્યાં શું કરવું? આદરેલો પ્રયોજન કે જાણેલો પ્રયોજન? કેમ આદરેલો? કેમ નહીં? પૂર્ણ નથી તો કાંઈ ને, પણ અધુરાશ તો છે કે નહીં? એને આદરેલો કેમ નહીં? પૂર્ણ નથી એગ્રી, પણ અધુરાશ તો છે કે નહીં? અરે જો આદરેલો માનીશ તો આગળ વધવાનો પુરુષાર્થ કેમ કરીશ? તો શું છે? પૂર્ણતા થઈ ગઈ, હવે તો એ પૂર્ણતાની ધારા ટકાવવાની છે, હવે આગળ વધીનું નથી. અને અહીંયા જો તું સંતોષ માનીને અટકી ગયો ને એટલાને જ, તો આદરે એટલા માટે હંમેશા જ્ઞાનીને નિરંતર શું હોય છે? પુરુષાર્થની ધારા આગળ વધવાની હોય જ છે. નથી પુરુષાર્થ થઈને ગુણસ્થાન બદલતું એ જુદી વાત છે, બાકી નિરંતર પોતાની ભાવનાને ગીટાજ કરે કે આનાથી મારી પણતીની વૃદ્ધિ કેમ થાવ, તો એ જાણે છે. જાણીને પુરુષાર્થની આગળ વૃદ્ધિ કરવાનો એ પુરુષાર્થ કરે છે. એ વાત આપણે લઈને હવે દ્રષ્ટાંત તો લેવાનું જ છે ને, ક્યાંથી લેશું આપણે દ્રષ્ટાંત? કઈ કળસરના દ્રષ્ટાંત નથી લેવાના ને, લેવાના છે તો કયું કાઢશું હવે આપણે? આઠમો શ્લોક છે 33મા પાને, આઠમો શ્લોક તે 13મી ગાથા પછીનો કળસ છે, 33 પાને શ્લોક આઠ મેળો. આ રીતે નવ તત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, હવે દ્રષ્ટાંત છે જે 12મી ગાથામાં દ્રષ્ટાંત આપ્યું એ જ દ્રષ્ટાંત છે. જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલ એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, આવી ગયું દ્રષ્ટાંત? હવે જેમ વર્ણોના સમૂહમાં એટલે ક્યારેક સોનું સફેદ હોય, ક્યારેક સોનું પીળું હોય, ક્યારેક કાળું હોય, ક્યારેક તો જેમ વર્ણોના એમાં શું સમૂહમાં, જ્યારે અધૂરું હતું સુવર્ણ પાષાણ હતું ત્યારે જુદી જુદી ધાતુના કારણે એને ગરમ કરતા કલર બારમાં કેવો દેખાતો હતો? જુદો જુદા આ અનેક વર્ણ આવ્યું. તો ઓલામાં સાધક દશામાં અનેક પ્રકારના વર્ણવાળો દેખાય, એમ શુદ્ધ સોનું ટચ થઈ ગયું, 100 ટચનું થઈ ગયું, પછી એને વિવિધ વર્ણો અગ્નિમાં નાખશો તો દેખાશે નહીં, પણ આ હજી અધૂરું છે. અહીંયા શેની વાત લેવી છે? ત્યાં અધૂરું હતું, અહીંયા કોની વાત લેવી છે? અહીંયા કોની વાત લેવી છે? જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલ અહીંયા કોને લેવું છે? સિદ્ધાંતમાં કોને લેવું છે? અહીંયા નવ પ્રકારના ભેદભાવની વાત લેવી છે. 13મી ગાથા છે, ભૂતાર્થથી જાણેલ જીવ નવ તત્વ છે ને, એટલે નવ તત્વોના ભેદભાવોમાં આત્મજ્યોતિ કેવી દેખાતી હતી? અનેક રૂપ થતી દેખાતી હતી, હતી તો એક રૂપ અને દેખાતી હતી કેવી? ભેદભાવોમાં કોને? કોને? આપણને. અને તેથી ભૂતાર્થ નહીંથી જોત તો એકરૂપ આત્મજ્યોતિ દેખાશે. વસ્તુ સ્વભાવથી કેવી છે? એકરૂપ છે. આપણને કેવી દેખાય છે? અનેક નવ ભાવ રૂપે, નવ તત્વ રૂપે દેખાણી છે. આચાર્ય દેખે એકવાર ભૂતાર્થ નહીંથી જોઈને કહેજે તને શું દેખાય છે. કોઈ ઓલું હોય ને, શું કહે, મિષ્ટાનની દુકાન હોય ને, મિષ્ટાનની દુકાન, અને એમાં મીઠાઈ કેટલી જાતની હોય? ઘણી જાતની. આપણે સિમ્પલ જવાબ તો સીધો દઈ દેવાનો, કેટલા જાતની હોય મીઠાઈ? કેટલા જાતની મીઠાઈ હોય? બહુ જાતની હોય ને. અને ઓલા કંદોઈને બોલાવો, એ કહેશે તને કેટલી દેખાય છે અહીંયા આ બધી, શું શું દેખાય છે? એને કેટલું દેખાશે? અરે તમને અનેક દેખાતું હશે, મને તો બધે ગળ પણ દેખાય છે. તમે એના ભલે જુદા જુદા નામ આપતા હો, પણ મારી નજરમાં તો શું દેખાય છે? આ ઘણા આવા દ્રષ્ટાંત ઘણા મળી. ચાલો એક લઈએ આપણે. એક વૃક્ષ છે, વૃક્ષ એની આગળ આપણને ઉભા રાખ્યા, હવે સાચું જ બોલવાનું, શું દેખાશે? સાચું જ બોલો છો, પણ છતાં અહીંયા શું દેખાય? વૃક્ષ તો છે, હજી કઈ નથી દેખાતું બીજું કઈ. હા, જો આવ્યું કે બીજો જવાબ આવ્યો કે નહીં, શું દેખાય છે? થડ દેખાય છે હજી, પછી થડ દેખાય છે, ડાળી દેખાય છે, પાંદડા દેખાય, ફૂલ દેખાય, અને તું કે ખાલી વૃક્ષ દેખાય. સાચું કોણ? પ્રશ્ન એક છે, જવાબ બે છે. સાચું કોણ? જવાબ પાછા જુદા જુદા છે પાછા. બસ આ જ શૈલી અહીંયા શીખવા જેવી છે. અનાદિકાળથી તને અભેદ તત્વમાં ભેદ દેખાવા માંડ્યો છે. આખાને જો જોઈએ, ઝાડ એટલે વૃક્ષ સિવાય બીજું છે શું? જો અભેદપણે જોઈએ તો શું છે? આખું સર્વાંગે શું છે? એ વૃક્ષ પણું જેમાં ફેલાયેલું છે તો એમાં ભેદ શું કામ પાડે છો? એમ અનંત ગુણોનું અભેદ એકરૂપ તત્વ છે, એમાં તને આવા નવ ભેદ ક્યાંથી આવ્યા તને દેખાય એમાં? અને એવી રીતે નવ તત્વના ભેદને જો જોવા રોકાણો તો શું થવાનું છે? એકરૂપ આત્મજ્યોતિ ખોવાઈ જશે તારી દ્રષ્ટિમાંથી. અને એટલા માટે કુંદકુંદા આચાર્ય દેવે, કોઈને એમ થાય ને 13મી ગાથા તો આપણને શું કઈ શબ્દો, નવ તત્વ તો અમને બધી ખબર છે, તમે કહો તો ભેદ પ્રેદ બધા કહી દેશું અમે. જીવના તમે કહો તો બે, સંસારી ને સિદ્ધ, ત્રણ કહેવા તો બૈરાતાત્મા પરમાત્મા, ચાર ગતિ કહો, ચાર જેવા કહો તો ઘણા કરનાર. એવી રીતે અજીવના કેટલા ભેદ છે? અજીવના ભેદ કેટલા છે? પાંચ છે. પછી એમાં બે રૂપી અને અરૂપી, એ બધા જુદા. તમે કહો પછી આશ્રવના કેટલા ભેદ છે? હા કેટલા છે?
પેલા તો બે લેવાય, પુણ્ય પાપ લેવો અથવા દ્રવ્ય અને ભાવ. આજે આવ્યું હતું ને, અને પછી બીજા લેવો તો પાંચ મિથ્યાત્વ, અને એવી રીતે 57 ભેદ છે. 57 ભેદ નહીં હોય એમાં, મિથ્યાત્વના 5, અવ્રતના 12, એમ કરીને 57 હોય છે. એવી જ રીતે સંવરના પણ કેટલા ભેદ છે? 2, દ્રવ્ય સંવર અને, અથવા તો આશ્રવની સામે જોઈએ તો 57 ભેદ. તમે કયો એટલા ભેદ અમે કરીને, તો અમને 9 તત્વ તો આવડે છે, અને 9 તત્વ જેને આવડે એનું નામ શું કહેવાય? સમ્યક દ્રષ્ટિ. એમાં છે 9 તત્વને જાણવે એનું નામ સમ્યક દર્શન, લખ્યું છે 13મી ગાથા છે ને. અરે આચાર દેવે એટલા માટે ભૂતાર શબ્દ નાખ્યો છે, તો એ તારા એમાંથી એકાકાર આત્મ જ્યોતિ કાઢવી એ 9ને જાણવાનું પ્રયોજન હતું. પણ તું ક્યાં અટવાઈ ગયો છો? 9ના ભેદમાં છો, તો એ અહીંયા કળશમાં. એટલે અમૃતચંદ્રાચાર્ય, આ તારી એક કળા શીખવી પડશે. 9ના ભેદમાં ને સરસ શબ્દ વાપર, શું શબ્દ વાપર છે? છુપાયેલી છે. જ્ઞાન ત્યાં જ છે, તારે 9 તત્વ થી દૂર નથી જવાનું, પણ એમાં એક છુપાયેલી એકાકાર, ફરીથી ઓલા અનેક છે, આ એક છે અને આ છુપાયેલી છે. તો અનેક વચ્ચે એક રૂપ જે રહેલો છે એને સેનાથી બહાર કાઢાય? સેનાથી જુદી જાણી શકાય? શુદ્ધ નહીંથી. અને એટલે માટે 14મી ગાથામાં આવશે શુદ્ધ નહીંથી જાણવાની વાત, 14મી ગાથામાં, એટલે છે એનો વિસ્તાર. પછી
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
પરમ મંકારી સિદ્ધ દર્શન પ્રાપ્ત રુષ્પાજી માર્ગ પર ચોવી દિનેન્દ્ર ભગવાન નો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદરાદી અજિત વેરે પરંત વિશ્વ વિરમાન જીનેન્દ્ર ભગવાન નો જય હો. અદ્ય દિન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાન નો જય હો. જીનમુખોદભવિત પરમ વિતરાક સ્વરૂપદાતા નિત્યબોધક પરમાગમ સમયસાર્જ સમસ્ત જીનવાણી માત નો જય હો. જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંકુંદાચાર્ય આજે સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તોના તરણ તરણ જેવા સમા શ્રી કહન ગુરુ દેવનો જય હો. પ્રસમતી ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો જય હો. પરમ ઉપારી પરમ કૃપાળુ દેવનો જય હો. શાશ્વત પર્વ પર અષ્ટા પર્વાધિરાજ પ્રદૂષણ પર્વનો જય હો. શ્રી પરમિત્રા સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસકે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. પુરદ્વાર સંગી સમસ્ત જિનવાણી માતનો જય હો. હવે ધૂપ દસમીની પૂજા બહેનો માટે ઉપર જીન મંદિરમાં 10:30 કલાકે શરૂ થશે, તો બહેનોએ ત્યાં જવા વિનંતી કરવામાં આવે છે.